તારીખ 31/1/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 88 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 77.
કલ્પિત સુખ છે, સુખનો નિર્ણય છે. ત્યાં સુખનો નિર્ણય કર્યો છે કે બહારમાં અહીંયા સુખ છે, અહીંયા સુખ છે, અહીંયા સુખ છે, તો પરિણતિ ત્યાં દોડે છે. સુખ તો પરિણતિ તો સુખની અપેક્ષિત જ છે, એને તો અપેક્ષા છે સુખ. ક્યાંય ને ક્યાંય તો એને સુખ લેવા માટે જવાનું બને જ છે. ક્યાં પરમાં જાય, વિધવિધ વિષયમાં ક્યાં સ્વમાં જાય, જ્યાં એને નિર્ણય કર્યો હોય ત્યાં જાય. નિર્ણય તો પહેલા કરવાની વાત છે. પ્રથમ નિર્ણય કરવો, નિર્ણય કર્યા વિના તો કોઈ કામ આગળ ચાલવું નથી. નિર્ણય ન થાય ત્યાં સુધી નિર્ણય અર્થે પ્રયત્ન કરવો. જેવું આત્મ સ્વરૂપ છે એવું ઓળખવું, એનું નામ નિર્ણય કરવો. ઓળખવા જતા અનંત જ્ઞાન, અનંત સુખ આદિ એનું અનંત સામર્થ્ય, અનંત ગુણોના અનંત સામર્થ્યનો ની ઓળખાણ થઈને નિર્ણય આવશે. સુખ એની સાથે છે. અનંત ગુણમાંથી એક ગુણ સુખ છે. સુખ છે એવો નિર્ણય તો ભોગે પહેલા એને સ્વીકારી રહ્યો હોય, પછી શોધે. શોધે તો ઓગ સંજ્ઞાથી દૂર થઈ યથાર્થ નિર્ણય થાય. ઓગ સંજ્ઞામાં રહીને ખાલી આત્માના વિશેષણોનું રટણ કર્યા કરે તો કાંઈ એને એ મહિમા સ્વરૂપની પ્રાપ્તિ ન કરાવે. બીજા બોલમાં શું લીધો છે બોલા શકો શું કે હું જ્ઞાયક છું જ્ઞાયક છું જ્ઞાયક છું એમ અંદરમાં રટણ રાખ્યા કરું એવો શબ્દ પડ્યો છે. આ તો સારું, રટતા તો આપણને આવડે છે, રેટા કરીએ હું જ્ઞાયક છું જ્ઞાયક છું જ્ઞાયક છું. અહીંયા એમ કે છે ભોગ સંજ્ઞામાં રહીને નહીં. રટણ બે પ્રકારે ચાલે, એક ભોગ સંજ્ઞામાં રહીને અને એક ઓળખાણમાં રહીને. બીજો બોલ લીધો છે કે જ્ઞાયક સન્મુખ ઢળવું, માત્ર રટણ કરવું નહીં એમ પણ જ્ઞાયક સન્મુખ ઢળવું. કે ક્યારે ઢળે સન્મુખ? કે એને જ્ઞાનમાં પ્રતિભાષો હોય તો ઢળે. સન્મુખ ઢળવું એટલે અંતર્મુખ થવું. તો અંતર તત્વને ઓળખ્યા વિના અંતર્મુખ કેવી રીતે ઢળે? એટલે પહેલાં તો સાંભળ્યું હોય ત્યારે કહેનાર ઉપર વિશ્વાસ મૂકીને શ્રી ગુરુ સત્શાસ્ત્ર આદિ જે આત્માના સ્વરૂપના બતાવનાર છે દર્શાવનાર છે એના ઉપર વિશ્વાસ મૂકીને કે સુખ આત્મામાં છે અને સુખ બાદમાં જગતમાં ક્યાંય નથી મારું સુખ, એ વાત ઉપર વિશ્વાસ મૂકીને એ અંતર સુખને શોધે. નહીતર તો એને આત્મામાં સુખ છે એ જો સાંભળ્યું પણ ન હોય કે એ વાત ખ્યાલમાં પણ ન આવી હોય તો એને અનાદિનું બારમાં સુખ માન્યું છે ને એને લાગે છે પણ ખરું બારમાં સુખ એ કેવી રીતે મટે? માન્યું છે અને જે તે પ્રસંગોમાં એને સુખનો અનુભવ પણ થાય છે, ભલે જ્ઞાની એને દુઃખ કહે છે અથવા સુખાભાસ કહે છે પણ એને તો સાચું જ સુખ લાગે છે. એ સુખ છૂટવાનો, સુખનો વિશ્વાસ છૂટવાનો, સુખનો નિર્ણય છૂટવાનો જે કાંઈ પ્રકાર છે સ્વરૂપમાં સુખના નિર્ણય પૂર્વક છૂટે, બીજી કોઈ રીતે એ પ્રકાર છૂટે. બહુ સારી શૈલી અહીંયા લીધી છે કે ભાઈ તું પંચમ કાળે ભરત ક્ષેત્રે અને ગરીબ ઘરે જન્મો છો તેથી અમારે આ જીવિકા આદિનું શું કરવું એમ જો સંસારી જીવને જે ચિંતા છે બહુભાગ જીવોને આ જીવિકાની ચિંતા છે, 5-10% આ જીવિકાની ચિંતા નથી તો પણ જે કાંઈ પ્રાપ્ત સંપત્તિ છે એની રક્ષા કરવાની ચિંતા છે, કોઈને વધારવાની પણ ચિંતા છે. બહુભાગને તો વધારવાની ચિંતા છે, કોઈ સંતોષ માને છે કે હવે વધારવી નથી પણ છે એને તો બરાબર હાચવી રાખવી છે એની ચિંતા છે. ત્રણે એક જ વર્ગમાં છે. જેને પ્રાપ્ત નથી તેને પ્રાપ્ત કરવાની ચિંતા છે, છે એને વધારવાની ચિંતા છે કે સાચવવાની ચિંતા છે, એ બધો પરિણામનો જે ક્લાસ છે વર્ગ છે એ એક જ પ્રકાર છે. ક્વોલિટીમાં કાંઈ ફરક નથી. હવે અહીંયા એમ કહેવું છે કે તું દીનતા કરીને જે સંયોગો પ્રત્યેના ચિંતાયુક્ત પરિણામમાં ઘેરાયેલો પીડ્યો છો એ ઝાડને ચિંતાની ઝાડને છેદીને ભેદીને તોડીને બહાર નીકળી જાય. એ ચિંતા કરવાની તારે કોઈ જરૂર નથી. એક શ્રીમદજીનું બહુ સરસ વચન છે. પોતે ગ્રહસ્થ હતા, આર્થિકમાં પણ સામાન્ય સાધારણ પરિસ્થિતિમાં હતા, એટલે વ્યવસાયમાં એમને જ્ઞાન થયા પછી પણ જોડાવવું પડે. એ પહેલાં જોડાઈ ગયેલા, પહેલાં તો નાની ઉંમરમાં ભણતા આવું છું પહેલેથી ધંધો શરૂ કરી દેલા, એ વ્યવસાયમાં તો પહેલેથી જોડાઈ ગયા હતા. 1907 લગ્ન કર્યા, વૈરાગ ઘણો હતો પણ જોડાણા, ધંધામાં જોડાણા, દ્રષ્ટિમાં જોડાણા. ત્યારે એક વખત લખે છે કે એક ભાવના શેષ કાળ માટે, કેટલો
શેષ,
હવે તો થોડો જે હોય એ બાકી તમને ખ્યાલ નથી, પણ 40-50 વટાવી ગયા છે એને તો એટલા બાકી નથી, એ વાત નક્કી છે. બરાબર છે, નિર્ણયથી એ તો ફાળો સ્પષ્ટ છે. તો એક ભાવના શેષ કાળ માટે પૂર્વ કર્મો અનુસાર સંયોગોમાં વર્તી લેવું, પૂર્વકર્મનો જે ઉદય હોય એ અનુસાર સંયોગમાં વર્તી લેવું, એટલો નિર્ણય રાખીને પણ દીનતા તો છોડી દેવા જેવી છે. ત્યારે મારા સંયોગો વધે તો સારું, અરે મારા સંયોગો સચવાય તો સારું, અરે મને નથી મને પૂરતું મળે તો સારું. હવે જે કાંઈ થશે એ તો પૂર્વ કર્મ અનુસાર થશે, વર્તમાન પ્રયત્નો અનુસાર પરિસ્થિતિ નથી. તો જે શેષ કાળ છે જેમ જે પૂર્વ કર્મ અનુસાર થવાનું હશે એમ થશે, એ ગોઠવાઈ ગયેલી ચીજ છે. મારે દીનતા કરીને શા માટે મારા સ્વરૂપનો મહિમા ખોવો? દીનતા કરતા મોટી નુકસાની એ છે કે પોતાની સ્વરૂપની મહાનતા એને પ્રતિભાસતી નથી. જ્યાં સુધી આ જીવ સંયોગોની ચિંતામાં ઘેરાયેલો રહે છે, સંયોગોમાં ઇષ્ટપણા અને અનિષ્ટપણાથી નિવૃત્ત થવાનો પ્રયત્ન કરતો નથી, ત્યાં સુધી એ સુવિચારનામાં પણ આવતો નથી. એ પરિસ્થિતિ રાખવા જેવી નથી. એ સ્વરૂપની મહાનતાને નહીં ભાસવા દે. સંયોગમાં નિશ્ચિત થયેલું સુખ સ્વરૂપમાં રહેલા સુખનો નિશ્ચય નહીં કરવા દે. આ બહુ સ્પષ્ટ વાત છે. સંયોગમાં પણ સુખ અને સ્વરૂપમાં પણ સુખ બે નિશ્ચય એક સાથે કદી રહેવાના નથી. એકના અભાવમાં બીજાનો સદભાવ છે. ચાહે પોતે આજે ફેરફાર કરે, ચાહે જયારે ફેરફાર કરવો હોય ત્યારે કરે, બાકી આ સિવાય નિવેડો નથી. તો કેટલો વાત્સલ્યથી ગુરુદેવની વાણી આવે છે કે ભાઈ, તું પંચમ કાળે ભરત ક્ષેત્રે આ ગરીબ ઘરે જન્મો છો એમ ન જો. અહીંયા બધાને સામાન્ય રીતે સાધારણ હોય છે, એટલે 2-5-25 લાખ હોય તો સાધારણ જ ગણાય બધું, કાંઈ એવી મોટી વાત નથી. પણ મોટા ભાગના સાધારણ હોય છે અને એને એમ થાય છે કે આપણે પહેલાં પેટીએમ તો કરીએ, કોઈ કાંઈ આપણને આપવા તો આવતું નથી, માટે આપણે પહેલું ઈ તો કરી લેવું જોઈએ. એ આપણી જરૂરિયાત છે. એ જરૂરિયાત ભીખા પેટે કાંઈ થશે, ભજન થશે કાંઈ ભીખા પેટે, માટે બીજો રસ્તો નથી. પછી વળી વખત બચે ને શક્તિ બચે તો કરશો આત્માનું, નથી કરવું એ ક્યાં વાત છે. કરવું છે જરૂર, પણ પહેલું આ કરવું પડે ને, આ કર્યા વગર કંઈ હાલે? એને એમ પૂછવામાં આવે છે કે તને સંયોગની જરૂરિયાત દેખાણી, આત્મામાંથી આત્માના સુખની જરૂરિયાત કેમ ન દેખાણી? કે સંયોગમાં મોડું પાતળું જેમ હશે એમ ચલાવશું, પણ આત્માનું એક વાર કરી લેવું છે. જે સંયોગ તો પૂર્વ કર્મ અનુસાર ઉદયમાં આવશે ને જે હશે એ ચલાવી લેશું, જેવા સંયોગો ઉદયમાં આવશે એમાં ચલાવી લેશું, પણ આત્માનું એક વાર કરવું છે. એવી પ્રધાનતા અને મુખ્યતા ન આપે ત્યાં સુધી કોઈ સંયોગોમાં આ જીવ પોતાના આત્મહિત માટે અવકાશ નથી કરી શકતો, સમયનો અને શક્તિ. પહેલાં તો ખાલી જગ્યા તો રહે, જગ્યા જ ખાલી નથી હોતી, પરાણે પરાણે નાખવા જાય પણ ક્યાંથી માય અંદર, જગ્યા તો ખાલી કરી નથી પહેલા ભૂમિકામાં, પૂર્વ ભૂમિકામાં, કે પહેલા મારે મારું કરવું છે, સંયોગની વાત પછી છે. એક મુખ્ય ને એક ગૌણ એમ રહેશે, બે મુખ્ય નહીં થાય, બે ગૌણ નહીં થાય. વિવેક કરવાનો સમય છે મનુષ્યપણામાં, એટલો વિવેક કરવાનો સમય બાકીના ત્રણ ગતિમાં નથી આવતો. મનુષ્યપણામાં વિવેક કરવાનો અવસર છે, જો જી વિવેક કરે તો માર્ગે ચડે, કરે તો 84ના પરિભ્રમણમાં ક્યાં ખોવાઈ જાય એનો પત્તો લાગે. નવા કર્મ બતાય છે એ વખતે જે પુરુષાર્થ કરે છે એના બદલામાં એને સંયોગો નથી મળતા. સંયોગો તો પૂર્વ કર્મના બદલામાં મળે છે, જે પુરુષાર્થ કરે છે એમાં નવા કર્મ બાંધે છે. પણ પોતે રાગમાં ઉભો છે, જે રાગી છે તો એને રાગ થઈ આવશે, પણ એની સમજણ એને એ વખતે લાગુ કરવાની છે કે આ રાગ ને રાગ સંબંધીનો સંયોગ સંબંધીનો પુરુષાર્થ એ ખરેખર સફળતા નિષ્ફળતાનું કારણ નથી, પૂર્વ કર્મને અનુસાર થાય છે. મારે ન કરવો જોઈએ એવું સમજો છું, છતાં મારી રાગી પરિસ્થિતિ રાગવાળી સ્થિતિને લઈને થઈ આવે છે એનો એને નિષેધ ચાલુ. ભેદ જ્ઞાન શું છે? ભેદ જ્ઞાન એ દોષિત પરિણામના નિષેધ સ્વરૂપે છે અને નિર્દોષ સ્વભાવના આદર સ્વરૂપે છે, નિર્દોષતાના આદર સ્વરૂપે છે, દોષના નિષેધ સ્વરૂપે છે અને નિર્દોષતાના આદર સ્વરૂપે છે. આ માર્ગ જ એવો છે કે જેમાં ભેદ જ્ઞાન જ ઉપજે, બીજું કાંઈ ન ઉપજે. નિયમથી મુમુક્ષુને પણ એને પોતે દોષમાં ઊભો છે એને એ વાંચતો ન હોય, ઈચ્છતો ન હોય, અનુમોદતો ન હોય, ચાહતો ન હોય તો નિષેધ કરે અને નિર્દોષ પવિત્રતાનો આદર કરે. એ સમજી લેવાની જરૂર છે કે અત્યારે પુરુષાર્થ ને પ્રારબ્ધના યોગે મળે છે એમ નથી. ફરીને લોકો એમ કે છે ભાઈ એટલું નસીબ નહીં, હે દયા માણસો એ નક્કી કરેલું છે ને, હે દયા એટલે કેવા, દુનિયાભરની પંચાયત કરતા હોય એને આજે દયા કહે છે લોકો. છાપાવાળા ટીકા કરે છે, હિન્દુસ્તાનનું રાજ ચલાવવામાં બખેડા ચાલે છે ને, અહીંયા ઠીક કરો, અહીંયા ઠીક કરો, અહીંયા ઠીક કરો, અહીંયા દુનિયાભરના રાજકારણમાં પણ કરે છે, તો લોકો ટીકા કરે છે, રાજીવ ગાંધીની ટીકા કરે છે, પણ આ પોતે શું કરે છે કે પોતાનું જે રાજ ચાલે છે એમાં એને ખબર નથી કે આમાં કેટલી અવ્યવસ્થા ચાલે છે અને દુનિયાભરની ચિંતા કરે, બીજાને શિખામણ આપે, ઉપદેશ આપે. મારા એકલા નસીબ ઉપર નહીં આધાર રાખતા, ઉત્સાહ કરજો બરાબર, ઉત્સાહથી કામ કરવું પડે બધું, એમને કાંઈ ન મળે શું, બરાબર સાવધાનીને દરકાર રાખવી જોઈએ, નહીતર લોકો છેતરી જાય, ફલાણું થાય, આમ થાય, તેમ થાય, હજાર વાતો લઈ આવે, કેમ હશે? બીજો એક પ્રશ્ન વિચારી કે મારી પ્રશ્ન કર્યા, મારી થોડી વાત એવી હતી કે ભાઈ જે ફળ પ્રાપ્તિ છે એમાં પુરુષાર્થ અને પ્રારબ્ધના યોગ નક્કી થયેલો છે. બરાબર, તમારા પ્રશ્ન. તો પછી પુરુષાર્થ કરવો કે ન કરવો, એ પ્રશ્નમાં હું વાત રહેલી છે કે ફળ પ્રાપ્તિની આવશ્યકતા છે. અને તેથી પૂર્વકર્મ ભલે હોય પણ પુરુષાર્થ પણ ત્યાં લખેલો છે, માટે પુરુષાર્થ તો આપણે દેવો. ક્યાં વાંચ્યો તો લખેલો? તો નક્કી કરી વાત છે ને. અચ્છા, જે પુરુષાર્થ છે એ પુરુષાર્થ કરવાથી લાભ થશે એવું એવી માન્યતા રાખીને કરવો, એવું કઈ લખેલું હતું કે ન ઈચ્છે તો પણ ઉપયોગ ચાલ્યો જાય કે વૃત્તિ ચાલી જાય અને જે થવાનું હોય થાય એમ નક્કી કરતો? પહેલા માન્યતા ઠીક કરવાની છે, આ વિષયમાં પોતે શું માને છે આ એને બરાબર ફેર યથાર્થ કરી નાખવું જોઈએ, ખોટું હોય તો સુધારી નાખવું જોઈએ, ફેરફાર કરી નાખવું જોઈએ. અને ફળ પ્રાપ્તિની એટલા બધા વજનથી વિચારવામાં આવે, એમાં એવું વિચારાઈ જાય છે કે એકલો પ્રારબ્ધ નહીં, પુરુષાર્થ હારે લખ્યો હોય છે એમાં. પણ એનું વજન ક્યાં છે એ વખતે તપાસી જુઓ કે જે જરૂરિયાત છે, જે ફળની જરૂરિયાત છે એના ઉપર બધું વજન છે, એટલે એવી શૈલીથી વિચારાઈ જાય છે. પણ પોતે અત્યારે સિદ્ધ સમાન જરૂરિયાત વગરનો છે, અને પાયો બીજી રીતે છે, સ્વરૂપ મહિમાનો વિચારણાનો પાયો બીજી રીતે છે કે તું અત્યારે અને જ્યારે જો ત્યારે તું એમ ન જો કે હું જરૂરિયાત વાળો છું, મારો આજીવિકા આદિનું શું કરું, હું જરૂરિયાત વાળો છું એમ ન જો, એમ કે છે. એમ આ આજ્ઞા છે, શ્રી ગુરુની આ આજ્ઞા છે, વિતરાગ સર્વજ્ઞ જૈન પરમેશ્વરની પણ આ આજ્ઞા છે કે તું એમ ન જો. એ પેલા માનવાની કે નહીં માનવાની, એમ કે છે કે તું અત્યારે અને જ્યારે જો ત્યારે સિદ્ધ સમાન છો એમ જો, જરૂરિયાત વાળો છો એમ ન જો. હેમાંથી જુદી વાત છે, ઉપર ઉપરથી વાત નથી, બહુ વાત્સલ્ય છે. ભાઈ તું ગરીબ છો એમ ન જો, ભાઈ તું જરૂરિયાત વાળો છો એમ તને તું ન જો. બહુ સારું છે, થોડી નાખે. કોઈ પણ પ્રકારના સંયોગોમાં પોતે જરૂરિયાત વિનાનો નિરાલ નિરપેક્ષ છે, જેમ સૂર્ય અને ચંદ્ર આકાશમાં અધ્ધર ફરે છે, કોઈ નીચે પડ્યા છે, કોઈ જમીન છે, કોઈ હાલ એને ચાલવા માટે કોઈ એને છે ભૂમિકા, હે આપણે ચાલીએ છીએ કે વાહન ચલાવીએ છીએ તો સડક છે, રસ્તો છે, જમીનને આધારે હાલીએ છીએ, સૂર્ય ચંદ્રને કાંઈ નહીં. એટલે તત્વો જેમ અધર છે, એમ તારો આત્મા પણ અધર છે, નિરાવરણ છે, કોઈને અવલંબન અવલંબને ટેકો નથી. અનાદિથી જીવતો આવ્યો છે, પોતે અનાદિથી જીવતો આવ્યો છે, કેટલાય સંયોગ વિયોગ થઈ ગયા, અનંત સંયોગો થયા, અનંત વિયોગો થયા, અનંતવાર સંયોગોમાં હરખાણો, અનંતવાર વિયોગોમાં દુઃખી થયો, વળી ભૂલી ગયો, વળી એનું એ કર્યું, વળી ભૂલી ગયો એનું એ કર્યું, એ જ રામાયણ ને એ જ મહાભારત. છતાં તો એ નહીં એવો છું, જેવો છો એવો છો, બંધ, તારામાં કોઈ ફેરફાર નથી, કઈ ઘટ્યું નથી, કઈ વધ્યું નથી, સિદ્ધ સમાન એટલે ચૌદ ગુણ સ્થાનથી પાર. સિદ્ધ સમાન નો અર્થ છે ચૌદ ગુણ સ્થાન પછી જ સિદ્ધ બચશે. જે પહેલો પુરુષાર્થ કરવાનો છે એ આ જગ્યાએ કરવાનો છે, કે જે ગ્રંથિ પડી છે જરૂરિયાત વાળો છું એવી જે ગ્રંથિ પડી છે એના ઉપર વાળો મારવાનો છે. મૂળમાંથી એ વાત નહીં કપાય ત્યાં સુધી ઉપર ઉપરની પાટાપિંડી, ઉપદેશની પાટાપિંડી, શિખામણની પાટાપિંડી રોગ મટાડશે, અંદરનો રોગ નહીં મટાડે. ત્યારે અને જ્યારે જો ત્યારે સિદ્ધ સમાન જ છો, આ એક હકીકત છે એમ કે છે. તારું સાક્ષાત સિદ્ધ પદ વર્તમાનમાં અને સર્વકાળે મોજુદ છે, હયાત છે, જે અનંત જ્ઞાનથી ભરેલું છે, અનંત સુખથી ભરેલું છે અને એવા એવા અનંત દિવ્ય ગુણોના સામર્થ્યથી ભરેલું છે. એ હયાત છે, હયાતીનો વિશ્વાસ આવે તો મોટી વાત છે, અને વિશ્વાસ ન આવે ત્યાં સુધી કોઈ રીતે એનું બળ ઉત્પન્ન થાય એવું નથી, એ સંબંધીની હૂંફ આવે એવું નથી, બળ ચડે એવું નથી, એવી વાત છે. જે પુરુષાર્થ કરવો એ સવાલ નથી, જે રાગ થતો હોય એ નથી કરવો, છતાં કરવો પડે છે એનું દુઃખ થાય તો ફેર પડે કે ન પડે, એક નિર્ણય કરી બેસે. વિચારવા જેવો વિષય છે કે એક નિર્ણય કરી બેસે કે નબળા સંયોગોમાં મારા પરિણામ બગડે છે, માટે નબળા સંયોગો ન રહે એટલું કર્યા પછી આ બાજુ હું કામ શરૂ કરવું. ભૂલી તો આજની વાત નથી કે આજની વાત છે નથી, બરાબર છે, એ વાત એને રાખીને એને એમ માન્યું કે મારા હાથની વાત છે. પહેલાં તો બીજું કે નબળા સંયોગોમાં મારા પરિણામ બગડે છે તેથી હું કરું એમ નહીં, તેથી મારે કરવા પડે એમ બીજી વાત છે. શું આ બે વચ્ચે બહુ ફેર છે? એકમાં કાર્ય કરવાનો નિર્ણય છે, એકમાં નહીં કરવાના નિર્ણય પૂર્વક કરવું પડે છે, બેમાં જુદી જુદી વાત છે. શું કે એક તો મારા હાથની વાત નથી પણ મારા પરિણામ બગડે છે એટલે આ કરવું પડે છે. જો કે કરવાથી થાય એવું કઈ પરિસ્થિતિ નથી, પણ છતાં એ પરિણામની દવા ખાતર છે આ વાત. એમ કે કોઈ રોગ થયો, વેદનાથી પીડાથી પરિણામ બગડે છે, આપણે સીધો દ્રષ્ટાંત લઈ લઈએ તો દવા કરવી કે ન કરવી આ પ્રશ્ન છે. તો પહેલા તો એમ સમજણમાં આવવું જોઈએ કે દવાથી મટવાનો પ્રશ્ન નથી. આ પીડા એનો જે ઉદય, પૂર્વે જે નિબંધન કર્યો છે એ ઉદયમાં આવી ગયેલી ચીજ છે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. ઉદય પહેલા ફેરફાર બધા થાય છે, ઉદયમાં આવેલા કોઈ છે કોઈ કર્મમાં આઠે કર્મમાં ફેરફાર નથી થતો, એટલે દવાથી મટવાનો તો પ્રશ્ન જ નથી. પણ મારા પરિણામની દવા એટલી છે કે કંઈક થોડોક એ બાજુ પરિણામ જાય તો પરિણામની દવા થાય, બીજું કાંઈ ન થાય. એટલે કરવું પડે એક વાત છે, કરવાથી ફાયદો છે એ બીજી વાત છે. કરવાથી ફાયદો નથી છતાં પરિણામ બગડે છે ને કરવું પડે છે એ બીજી વાત છે. એમ બે અંદરની વાત જુદી છે. કઈ માન્યતાથી ને કઈ સમજણથી કાર્ય થાય છે એના ઉપર કર્મ બંધન છે. બહારની ક્રિયાથી બંધ નથી, પરિણામે બંધ છે. ખરી વાત ક્રિયાથી બંધ નથી, પોતે શું વિચારીને શું માનીને ચાલે છે એના ઉપર બધો આધાર છે. અને એ પરિસ્થિતિ પછી લાંબી નહીં રહે. જો સવળી વિચારણા હશે કે મારે કરવા પડે પરિણામ એ જુદી વાત છે, કરવાથી થવાનો પ્રશ્ન નથી. પછી એ પરિણામ નહીં કરવા ચાહે અને થઈ જાય એ બીજી વાત છે પાછી. એટલે પછી આખી પરિસ્થિતિ બદલાશે કે પછી તો એટલી વાત નથી રહેતી. પછી તો નથી જ કરવા એ પરિસ્થિતિમાં પણ કેટલાક પરિણામ થઈ જશે જ્યાં સુધી પોતાની અશક્તિ હશે ત્યાં સુધી. પણ એમાં મોટી વાત એ રહેશે કે હું એના આધારે નથી, હું એટલો દીન નથી, હું એટલો પાંગળો નથી, હું એટલો જરૂરિયાત વાળો નથી. એ વાત મોટી રહેશે સાથે. શરૂઆત ત્યાંથી છે, પૂર્ણતાને લક્ષે શરૂઆત એ રીતે છે. પણ એટલો વિશ્વાસ છે કે નહીં કે જે થવાનું છે એ થશે, કે મારું કર્યું થશે? શું વિશ્વાસ શું છે? બળ નથી રહેતું, બળ નથી રહેતું. ઓલું બહુ બળ કરી નાખશે, ઓલી બાજુ પણ ગયા છે. એ તો લડાઈ કરવી જ રહી, બીજો કઈ રસ્તો નથી.
ધક્કો
આવતો હોય એટલે શું પણ પોતે ઉદય વાળો છે કે પોતે ઉદય વગરનો છે એ વાત પહેલા એને પાયામાં આધાર લેવો પડશે. કયા આધારે ચાલવું છે? ઉદય વાળો છો એ આધારે ચાલવું છે કે ઉદય વિનાનો છે એ આધારે ચાલવું છે? ઉદય ઉદયના ઘરમાં, મારા ઘરમાં જેવો ઉદય આવશે જોઈ લેવાશે. એક માણસ નક્કી કરે છે કે આપણે દબાવવું નથી. આ દેશમાં દુનિયામાં ઘર્ષણ એ જ ચાલે છે ને, એકબીજા ઉપર આક્રમણ કરે છે. ચાલો કે છે ભાઈ અમે મરવાનું પસંદ કરશું, પણ તાબેદારી પસંદ નહીં કરીએ. લડતા લડતા મરીએ તો કાંઈ વાંધો નથી, પણ તમારી ગુલામીમાં કે તમે રાજ કરો ને અમે ચલાવીએ, એવું કોઈ પરદેશીને માટે કોઈ સ્વીકાર કરવા તૈયાર નથી થતા. બધે એમ છે કે નહીં? એમ અહીંયા એને નિર્ણય કરવાનો છે કે પરતંત્ર રહેવું છે કે સ્વતંત્ર રહેવું છે. સ્વતંત્ર થઈ જ જવું છે. અનંત કાળ પરતંત્રતામાં ગુમાવ્યો, પરાધીનતામાં દુઃખમાં ગુમાવ્યો, હવે સ્વતંત્ર થઈ જવું. બહુ મોટી વાત એ છે કે એનું સ્વરૂપ સ્વતંત્ર છે. અંદર સ્વતંત્રતા તો સ્વતંત્ર સ્વરૂપને ભૂલીને સ્વીકારી લીધી હતી, ભૂલથી. સ્વરૂપે કરીને તો સ્વતંત્ર છે, આ બહુ મોટી વાત છે. એટલે સ્વતંત્રતા એને લેવા નથી જ આવી. અંદરની અંદરની માન્યતા જ કરવાની વાત છે. ભૂલથી ખોટી માન્યતા કરી છે એ સુધારણા છે. હું સંસારી છું, ફલાણો છું, જરૂરિયાત વાળો છું, આ છું, આ છું, આ છું, આ છું, હજાર સમજ માની રાખ્યા છે. અને એ બધી ઝાડમાં ગૂંચાણો છે, એ બધી છેડી નાખવાની છે. કાંઈ નથી, કહેવા માત્ર છે, વ્યવહાર કરવા માત્ર છે, ખ ખરેખર હું એક અનાદી અનંત આત્મા છું, જીવ છું. વાસ્તવિકતા એ છે કે હું એક જીવ છું, અને જીવ હોવાથી કોઈની સાથે કાંઈ લેવા દેવા નથી, કોઈનો કાંઈ નથી. બધા ઝાડા છેડી નાખવાની છે. પછી એક વ્યવહાર ખાતર કરવું પડે, કરવું નથી કરવું પડે પણ બીજી વાત છે. બાકી હું જીવ છું એ રાખીને કરવું પડે તો પણ હું સ્વતંત્ર ભિન્ન લેવા દેવા વગરનો નિરાલંબ નિરપેક્ષ જીવ છું, આત્મા છું એમ રાખીને. આધાર શેનો લેવો છે? હું આ સંયોગ વાળો છું, આ ભવ વાળો છું એમ આધાર લેવો છે, કે હું એ ભવ વિનાનો છું એમ આધાર લેવો છે? શેનો આધાર લેવો છે? એના પર પરિણામ છે. શૈલી બહુ સારી છે. ભાઈ તું આમ ન જો, હું આવો છું, સાધારણ છું, મારે આજીવિકા હાડું રળવું પડે છે, મારે આજીવિકા માટે 5-10 કલાક પ્રવૃત્તિ કરવી પડે છે, શું કરું, મારે જરૂરિયાત છે આ બધી. જો હું 3 લોકનો ના છો એમ તું જો એમ લીધું સીધું. કઈ હું શ્રીમંત નો પિતાજી નાની ઉંમરમાં શિર ક્ષેત્ર પિતાજી નહોતા, પોતે 13 વર્ષની ઉંમરે દુકાને બેઠા છે. તને તો ભણતા નહીં ને, હાથ ચોપડી ભણે તો 12 વર્ષમાં પૂરા કરી નાખે. 8 વર્ષે 2, 5 ને 7, 12, વધારે તેજ હોય તો 10મે વર્ષે, 11મે વર્ષે, 12મે વર્ષે પછી ક્યાં ભણવાનું હોય ને એટલે દુકાને બે. આવું પરિસ્થિતિમાં નોકરી લાગી જાય, પણ સાધારણ માણસો આજીવિકા માટે જે તે પ્રવૃત્તિ લાગી જાય. હું તો લાગી ગયા 13 વર્ષ સંસ્કાર લઈને આવ્યા હતા, એટલું બીજું શોધતું હતું. ધામા આગળ હતું, પૈસા વાળા હતા, એવું નહોતું શોધતું, એટલે દુકાને બેઠા બેઠા વાંચ્યા કરતા. એમ નહોતું કે ભાઈ મારે આ બધું નહીં કરવું, ધંધો વેપાર નહીં કરું તો મારો હું થશે, ભવિષ્યમાં મારું શું થશે, એ ભવિષ્યની ચિંતા નહીં થઈ હોય. અરે અનંત તીર્થંકરોએ અને અનંત સાધકોએ અનંત સિદ્ધોએ એ ચિંતાને ફગાવીને સિદ્ધિના માર્ગે આગળ ગયા. આ તો નજર સામે વાત છે ને, કે જેટલા મોક્ષ માર્ગે ગયા એ આ બધી ચિંતા ફગાવીને ગયા છે. તો તને એટલે હું વાંધો આવી જવાનો? એમને તો વાંધો આવ્યો ને, એ તો સિદ્ધિમાં પહોંચ્યા. અરે એ તો સિદ્ધિમાં લગી એમની મૂર્તિ બનાવી બનાવીને પૂછીએ છીએ. આજે એક પંચકલ્યાણકની મૂર્તિમાં લાખોના ખર્ચ કરે છે, એમને તો લેવા દેવા નથી તેથી કે આજ સુધીમાં ક્યારે જાય. પણ જો પોતે પોતાના પરમ પૂજ્ય પદને વળગે તો જગતમાં પરમ પૂજ્ય પૂજ બીજા આપણામાં પણ પરમ પૂજ્ય પૂજ્ય જેને બિરાજમાન થાય, અને તો પણ એને કોઈની અપેક્ષા હોય નહીં. આ મોટી વાત છે, આ તો સમજી શકાય એવી, વિચારી શકાય એવી વાતો છે. પણ જેને સારા હોય ને એ પછી ભવિષ્યની ચિંતામાં વર્તમાન બગાડે છે. જેને 5-10 વર્ષનું ઘરમાં ભર્યું હોય એને તો હજી ભવિષ્યની ચિંતામાં વર્તમાન બગાડવું છે. મૂર્ખાય તો કઈ થોડી નથી. અહીં તો એમ કહે છે કે ભવિષ્ય શું, અત્યારે તને તકલીફ હોય તો પણ તારે ચિંતા કરવાની જરૂર નથી. એટલે તો શ્રીમદજીનું એક વચન લીધું કે શ્રેષ્ઠ કાળ ચાલ, વર્તમાન ભવના શ્રેષ્ઠ કાળમાં પૂર્વકર્મનો ઉદયનો ભોગવટો કરી લેવો, એમાં દીનતા શું? પણ હવે તો પૂર્વકર્મ જ ભોગવવાના છે, એ ભોગવતા ભોગવતા દીનતા થોડું ને માથા પાપ ઉપર વિશ્વાસ નથી અને ખરેખર એને આત્મહિત કરવાનું શું જ નથી. બહુ મોટો લાભ કરવાનો છે. આ થોડું નુકસાન થવું હોય તો ભલે થાય, પણ હું જે રસ્તે જઉં છું એ રસ્તે બહુ મોટો લાભ છે એ વાત એને વિશ્વાસમાં આવી નથી, એ વાતની એને ગણતરી નથી. એટલે એનું કાર્યનો જે આરંભ જે રીતે થવો જોઈએ એ રીતે શરૂઆત થતી નથી. ક્યાં આટની વાત જ છે અને શું તો એક વ્યવહારિક વિષય છે, બાકી તો કોણ માન કોણ દીકરો, ગુરુદેવ એ સમજાવે છે તું સિદ્ધ સમાન છો. પહેલી તો એવી વાત છે, કોઈના આત્માને વિશે પુત્ર પણ પિતા પણ સ્વીકારવું, નિર્ણય કરવો, માનીને ચાલવું, એ બધા અનંત કર્મ બાંધવાના રસ્તા છે સંસારમાં. એ બધા કર્મ બાંધવાના રસ્તા છે. બીજી રીતે કહીએ તો નરકની ગોદમાં જવાના રસ્તા છે. એમ માનીને આ જીવે માઠું કરવામાં કચાશ રાખે એટલે એ પહેલેથી છોડાવે છે. એ વાત રસ જેટલો રસ ઓલો લીધો છે એટલો રસ, એથી વધારે રસ અમાં લેવાની જરૂર છે એનો અર્થ એમ છે. જેમાં રસ લીધો હોય એ ન ભૂલાય. એક સારી ચીજ ખાતા ખાતા રસ લીધો તો એ તે સંભાયા કરે, કઈ ચીજ ખાધી છે એમ કર્યા કરે. જેનો રસ લે એ વસ્તુ લંબાઈ જાય છે, એની લાળ લંબાઈ જાય છે. એમાં આત્માના પરમ હિતનો વિષય છે. ઘણા તીવ્ર રસથી શ્રવણ કરવો જોઈએ, તીવ્ર રસથી વિચારવો જોઈએ, તીવ્ર રસથી એની સાવધાની આવવી જોઈએ. એક વગેરે પ્રકાર તીવ્ર રસ્તે થવો જોઈએ, નહીતર તો ઘડીકમાં ઉડી જાય. એ તો પણ એ તો ભવિષ્યના ચિંતામાં જ વર્તમાન બગાડે છે, અને ભવિષ્યમાં તો થવાનું એ થાય છે, પણ અત્યારે એની ચિંતામાં એટલા કર્મ બાંધે છે એને પોતાના નુકસાનની એને ખબર નથી. કેટલું ભવિષ્ય પોતે પોતાનું બગાડે છે એનો હિસાબ કિતાબ એને કોઈની વિચાર્યો નથી, કર્યો નથી, અને એકલો નુકસાનીના રસ્તે દોડ મૂકીને જાય છે. આ પરિસ્થિતિ છે, દોડ મૂકે છે. અત્યારે જો કે જ્યારે જો ત્યારે સિદ્ધ સમાન છો, જે ક્ષેત્રે અને જે કાળે જ્યારે જો ત્યારે, એમ નહીં કે તું પાછો અમુક ક્ષેત્રે જોઈ શકીશ, જે ક્ષેત્રે અને જે કાળે જ્યારે જો ત્યારે તું સિદ્ધ સમાન છો, સાક્ષાત સિદ્ધ સ્વરૂપ છો. આ વાત એવી એક છે, ઘણી વાર સાંભળી છે એટલે સાધારણ થઈ જાય, એ કરવા જેવી નથી. એક સોગાનીજી બહુ સરસ વાત લખે છે કે આવી જે સ્વરૂપને દર્શાવતી ગુરુની જે વાતો હોય છે એ સાંભળતા જીવને અંદરમાં ચોટ લાગવી જોઈએ. બસ જો ચોટ લાગે તો એ પાત્રતાની નિશાની છે. ચોટ ત્યારે લાગે કે દર્શનનો થોડો પાતળો પડ્યો હોય. દર્શન તીવ્ર હોય તો ગોદડું ઉઠેલા ને લાકડી ન વાગે એના જેવી વાત થાય. એટલે બહુ મોટી વાત છે. આ જન્મ દરિદ્રી ને એમ કહે કે તું અબજોપતિ છો, તારું સંપત્તિ તારા ઘરમાં ડાકે છે, તો એને એમ વિચાર આવે કે થોડીક ભીખ માગી લઉં. અત્યારે ભૂખો થયો છે, હું થોડીક ભીખ માગી લઉં પછી ઘરે જોવા જઈશ. ભૂખ ભૂલી જાય કે ન ભૂલી જાય? અજીતભાઈ હવે તમારા જ પ્રશ્ન નથી, બીજી રીતે વિચારીએ છીએ. એટલે સંબોધન કરું છું કે જેને એમ કે એક બટકો રોટલા માટે ભીખ માગતો હોય, એઠ માટે ભાઈ એઠું બીજું નહીં આપતો, એને એમ કે તારા ઘરમાં અબજોની સંપત્તિ રાખી છે, જે ઝૂંપડું છે થોડું પડી ગયું છે પણ અંદર નીચે ડાયતું છે, બાર વગરનું ડાયતું છે, આખું ગામ ખરીદવું હોય તો ખરીદી શકાય, તારે ભીખ માગવાની જરૂર છે? તેમ કે પેલા માગી લો. શું વાત કરો છો, સાંભળતા હોય તેની ભૂખ ભૂલી જાય, શું થાય, ચોંટ લાગે કે ન લાગે? એમ તું સિદ્ધ સમાન છો, એની ચોંટ લાગવી આ વાત છે. બધા પ્રશ્નો એના છે એ સમાપ્ત થઈ જાય, ભૂલી જ જાય. શું વાત કરો છો, હું સિદ્ધ સમાન છું, સિદ્ધ તે હું જ પોતે જ સિદ્ધ, શું વાત છે? બહુ મોટી વાત છે. આખી શ્રદ્ધાનું પોપડું ફેરવી નાખવાનું છે. માની રાખો છે જે ઉદયમાં આવ્યો છે એવો, આવો છો આવો છો આવો છો આવો, આખું ઉલટ ફેરની વાત છે કે ક્યાંય નથી, તું કેવો નથી, એક વાત સાચી નથી, સિદ્ધ સમાન છો. અત્યારે જો કે જ્યારે જો જ્યાં જો ત્યાં સિદ્ધ સમાન જ છો, એવી વાત છે. હવે વિચારો તમારા પ્રશ્નને ફરીને આપણે કે પેલી જે પરિણામ બગડવાની ને એડજસ્ટમેન્ટની વાત છે એ બહુ અશક્તિને આધારે વિચારવાની વાત છે. અને અહીંયા સિદ્ધ સમાન છો એની જ્યાં ચોટ લાગે છે તો એ બધી કેટલી અશક્તિ એની ખતમ થઈ જાય છે અને કેટલી શક્તિ આવી જાય છે એ એક અનુભવ કરવા જેવો વિષય છે. પેલી વાત ચાલી જશે, નબળા સંયોગો થશે ત્યારે મારા પરિણામ બગડી જશે તો શું, એ અભિપ્રાય રાખીને અત્યારથી જે પ્રવૃત્તિ કરે એને તો પહેલેથી જ રોતા રોતા કામ શરૂ કર્યું છે. માણસ દુનિયામાં નથી કીધું કે રોતા જાય, રોતો રોતો જાય, શું શું સમાચાર લાવે કે મોના સમાચાર લાવે, એના જેવું થાય તો એ કાંઈ નહીં. અત્યારે સિદ્ધ સમાન છું એ વાતથી ઉપડવાનું છે, પછી જે થશે એ જોઈ જશે. એવું એક પ્રશ્ન બન્યો છે સુભાગભાઈ અને શ્રીમદ રાજચંદ્રજી વચ્ચે. સુભાગભાઈની બહુ સાંકડી પરિસ્થિતિ હતી, અત્યારે તો એવા ગરીબ માણસો જોવા નથી મળતા, એટલી બધી ગરીબાઈ હતી. પરિવાર મોટોને કાંઈ આમ સાધન ને વેપાર કરે તો કાંઈ મળે નહીં, ઘણી સાંકડી આર્થિક સ્થિતિમાં હતા, એટલે વિકલ્પ થઈ આવતો. એમની ચિંતા મટાડવા માટે એમ કહે છે કે તમે કાંઈ ચિંતા કરો, હું બેઠો છું, હું બેઠો છું એમ કહીને હું કઈ આપી દઈશ એમ નહીં, એમ પણ તમે ચિંતા કરોમાં કોઈ પરિસ્થિતિ એવી થશે તો જોઈ લેવાશે, એવા શબ્દો લખ્યા છે. જોઈ લેવાશે એટલે શું? આ જોઈ લેવાશે એટલા શબ્દો લખ્યા છે એમાં ઘણી ગંભીરતા છે, આટલી વધારે લખી છે. એના ઉપર જરા વિશેષ વિચાર કરવા, ગંભીરતા એ છે કે તમારી પાત્રતા જોતા તમારી પરિસ્થિતિ વધારે બગડશે ત્યારે તમારા પરિણામ નહીં બગડે, પણ અમે બેઠા છીએ, તમારા પરિણામ સુધરી જશે એ પરિસ્થિતિમાં, તમે આવી જશો, તમારું હિત કરી જશો એ પરિસ્થિતિમાં તમે આવી જશો. એટલે જેમ લખે છે ને કે ભાઈ આવો લડવા જોઈ લેશું તમને, એમ પરિસ્થિતિ નબળી આવો જોઈ લેશું તમને, પણ અમારા પરિણામ સુધારીને જોઈ લેશું, બગાડીને જોઈ લેશું એમ નહીં, પણ સુધારીને જોઈ લેશું. એવી લડવાની તૈયારી અત્યારથી એને અભિપ્રાયની અંદર, નિર્ણયની અંદર નક્કી કરી નાખી હોય તો પરિણામ કેળવાઈ જાય છે. પરિણામ એ કેળવવાની ચીજ છે. લોટમાં પાણી નાખે તો રોટલીનો લોટ તૈયાર પાણી નાખવાથી નથી થતો, એને કેળવવો પડે છે રોટલી થાય ત્યાં સુધી. પરિણામ એ કેળવવાની ચીજ છે. સાંભળી લઈએ કે વાંચી લઈએ એટલે પતો નથી લાગતો. પરિણામ તો જેમ જેમ કેળવે તેમ તેમ એનો શક્તિ વધે છે અને એ પોતાના હિત કરવાને યોગ્ય વધારે વધારે થતા જાય છે. આવો ઉપદેશ કોણે આપ્યો? કે શ્રી ગુરુએ આપ્યો કે ભાઈ તું જે ક્ષેત્રે અને જે કાળે જ્યારે જો ત્યારે તું સિદ્ધ સમાન છો. મુનિરાજને એટલે શ્રી ગુરુને શું ખબર નહીં હોય કે આ બધા સંસારી જીવો છે જેને હું આ ઉપદેશ આપું છું એ બધા સંસારમાં ઊભા છે, ઘણો લગબાડ છે ને ઊભા છે, એમ એમને ખબર નહીં હોય. કાંઈ ઉપદેશ આપ્યો છે, સમજીને આપ્યો છે કે વગર સમજે આપ્યો છે? ઉપદેશ વિચારે ને કોઈ સિદ્ધને ઉપદેશ આપતા નથી, જરૂર નથી એને. એટલે શ્રી ગુરુના જ્ઞાનમાં એ વાત છે કે તમારી યોગ્યતા છે, તમે પુરુષાર્થ કરો, તમે ચિંતાથી મુક્ત થાઓ, જરૂર તમે તમારો હિત કરી જશો, કોઈ ચિંતા કરવાની તમારે અત્યારથી જરૂર નથી. એક કરોડપતિ અબજપતિ માણસ એમ કે તમે ચિંતા કરો માં હું બેઠો છું, તો એને ઓફ ચડી જાય, કોરો ખાઈ જાય, આપણે હું વાંધો છે, આપણી પર ક્યાં છે. અહીંયા તો સમર્થ શ્રી ગુરુ હોય છે, વિતરાગી જેને ઇન્દ્રો નમે છે, દીર્ઘ્રંથ ભાવલિંગી સંતો હોય છે, ઉપર છે ઇન્દ્રો વંદન કરવા જેને આવેલા હોય છે, માનતા એમ કહે છે કે તારે ચિંતા કરવાની જરૂર નથી. ગુલામોમાં વિશ્વાસ આવે છે, એ તો કાલ હવારે ફરી જશે. જેને ટેકો આપ્યો હશે એ તો કાલ સવારે બદલી જશે. અને અહીંયા જે કહે છે એ રસ્તે તું ચડીશ, તારે કોઈની જરૂર નહીં રહેતું, એમ કહે કે ગુરુની જરૂર નથી અને સર્વજ્ઞની મારે જરૂર વે નથી. મુનિરાજને ખબર નહીં હોય કે બધા જીવો સંસારી છે. ભાઈ સંસારી અને સિદ્ધ એ તો પર્યાયની અપેક્ષાથી છે, એ ગૌણ કરાવે છે, સિદ્ધ પર્યાયને ગૌણ કરાવે છે. સંસારી અને સિદ્ધ એ તો એક પર્યાયની અપેક્ષાથી વાત છે. સ્વભાવે તો એ સંસારી જીવો પણ સિદ્ધ સમાન શુદ્ધ છે, સ્વરૂપે કરીને બધા જીવો સિદ્ધ સમાન પરમાત્મા છે, કોઈ હીણા નથી, કોઈ ઊણા નથી. કોઈને બીજી નજરે જોવા જેવા નથી, આ એક નજરે જોવા જેવા છે. સર્વાત્મમાં સમદ્રષ્ટિ જીવો આ વચનને હૃદયે લખો, એ દ્રષ્ટિ તે સમ્ય દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ તે સાચી દ્રષ્ટિ છે, અને એ દ્રષ્ટિ એ જ વિતરાગ દ્રષ્ટિ છે. એ સ્વરૂપનો મહિમા બોલની અંદર બહુ સરસ કે જે સ્વરૂપ મહિમા એ જ માત્ર સ્વરૂપ પ્રાપ્તિનું અનન્ય કારણ છે, બીજી રીતે કોઈ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી.
આદિ દેવ સુધી મંત્ર પ્રમાણ નો ધારો પ્રમાણ